त्वं सुकांतभृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं त्वं वंदे भक्तिकासुतं। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी सर्वकारण ना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया में साराय गढ़पुर प्रदेश ना प्राण समान गढ़पुरपति गोपीनाथजी महाराज ना दिव्य सानिध्य में श्रीमद सत्संगी जीवन कथा पारायणना शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकूल आश्रित वाला सर्वे अमरा संतो श्रीजी महाराज ना लाडीला धर्मकूल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमरा हृदयपूर्वक जय स्वामीनारायण। આજે ભાવનગરને આંગણે આમ તો સમુદ્ર એમ કહેવાય છે કે પોતાની મર્યાદા માં રહે છે, નહીં તો ત્રણ ભાગ પાણી છે એક ભાગ જ પૃથ્વી છે અને ભાવનગર દરિયાકાંઠે આવેલું છે એટલે સમુદ્ર ભલે પોતાની મર્યાદામાં રહે પણ આપણા હૃદયની અંદર આનંદનો સમુદ્ર આજે મર્યાદા મૂકી અને હિલોડે ચડ્યો છે એવું દેખાય છે। એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ ભગવાનના આ દિવ્ય સંપ્રદાયમાં ભગવાનના દિવ્ય ચરિત્રોનું ગુણાનુવાદ એનું ગાન કરવું એને સાંભળવા એનાથી આપણા દરેકના હૃદયની અંદર જે એક આત્મશાંતિ થાય છે આપણને જે એક સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ થાય છે એ અનુભૂતિ આ જગતની અંદર બીજા વિષયોની અંદર આપણે ગોતવા જઈએ તો આપણને મળતી નથી। જો કે પૂર્વ વક્તાઓએ આજના પ્રસંગને અનુલક્ષી ઘણી બધી વાતો હૃદયગમ્ય બુદ્ધિગમ્ય આપણને કરી છે અને વિશેષ તો જેને ભગવાન સ્વામિનારાયણે પોતાનું હૃદય ગણ્યું છે એવું શ્રીમદ સત્સંગી જીવન કથા જે આપણું પુસ્તક ધર્મગ્રંથ એના રસપાનનો આપણને અવસર મળ્યો છે એટલે એનાથી વિશેષ કંઈ કહેવા સાંભળવાનું રહેતું નથી હું એવું માનું છું। ભગવાનના દિવ્ય ચરિત્રથી વિશેષ તૃપ્તિ કરાવનાર સંતોષ કરાવનાર ભગવાનના ચરિત્રોથી ભગવાનની લીલાઓથી મનની અંદર આનંદ પમાડનાર એવા બીજા શબ્દો એ ન હોઈ શકે। પણ આજના દિવસે એક વાત ચોક્કસ અમને કહેવાનું મન થાય કે વર્ષો વર્ષ આપણે ગોપીનાથજી મહારાજની દિવ્ય કૃપાથી ભાવનગરની અંદર સત્સંગ કથાનું આયોજન કરીએ છીએ, દિન પ્રતિદિન હરિભક્તો એને જેમ સાંભળે છે જેમ એને જીવનમાં ઉતારે છે આજે એ જોતા આનંદ થાય, માત્ર સંખ્યાની દ્રષ્ટિએ હરિભક્તો વધ્યા છે એ જોઈને અમને જરાય આનંદ નથી થતો, પણ સમજણની દ્રષ્ટિએ જ્ઞાનની દ્રષ્ટિએ મહિમાની દ્રષ્ટિએ જે સત્સંગની અંદર દ્રઢ થયા છો ને એ જોઈને અમને આનંદ થાય છે। અમે ઘણી વખત આ વાતને કથાઓની અંદર પણ સભાના માધ્યમથી કહીએ છીએ કે માત્ર જગતના મેલાવડા, મહારાજે લખ્યું કે કોઈ જો ડુગડુગી વગાડીને ચોરાહે ઊભો રહે ને ચોકડીએ તો ત્યાંય ટોળું ભેગું થઈ જાય, પણ એ જ કાર્ય જ્યારે મહિમા ભાવથી કરવામાં આવે, જ્યારે એ જ કાર્ય ભગવાનની અંદર પ્રેમથી કરવામાં, ભગવાન સાથેના સ્નેહ સંબંધથી કરવામાં આવે અને એને લક્ષ્ય એની પાછળનું જીવાત્માનું કલ્યાણ અને પરમાત્માનો રાજીપો જ્યારે આવું દિવ્ય એનું લક્ષ્ય હોય ત્યારે પ્રસંગ એ લૌકિક પ્રસંગ નથી રહેતો, સામાજિક પ્રસંગ નથી રહેતો, પણ એ દિવ્ય પ્રસંગ બની જાય છે. ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને ઉપદેશ કરતી વખતે એક વાત બહુ સુંદર લખી છે કે ઇન્દ્રિયોથી જે વિષયો ભોગવાય છે, ઇન્દ્રિયો વડે, આપણી પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિય, એની સમજણ વડે જે જે વિષયો ભોગવાય છે ને, ત્યારે ગીતામાં કૃષ્ણ ભગવાન એમ બોલ્યા કે એ વિષયો તો પ્રથમ તો દુઃખ આપણને સુખદાયી દેખાય છે, ક્ષણિક તો આપણને સુખદાયી દેખાય છે, પણ અંતે જતા એ દુઃખદાયી જ નીવડે છે. જેનો ગીતામાં એમ લખ્યું કે આદિ અંતથી જે યુક્ત છે એ અવિનાશી નથી, અનાદિ નથી. એ સુખ કેવું છે? ક્ષણિક છે. જેમ પાણી ઉપર પરપોટો થયો હોય અને પરપોટાનું આયુષ્ય કેટલું રહેશે, એનું સુખ ક્યાં સુધી આપણે માણી શકીશું, એને જોવાનું, નિરખવાનું, માણવાનું એ આપણે કહી શકતા નથી. એમ ઇન્દ્રિયો વડે જે જે વિષયો ભોગવાય છે, જે સુખ આપણને લાગે છે, ગીતામાં કૃષ્ણ પરમાત્મા એમ કહે કે એ અંતે જતા દુઃખદાયી છે. જે આદિ અને અંત જેનો છે, એ તમામ વિષયો, તમામ વસ્તુઓ, પદાર્થો એ અંતે જતા દુઃખદાયી છે, તો અવિનાશી શું છે? મહારાજે પણ આ વાત વચનામૃતમાં ખૂબ સુંદર રીતે દોહરાવી છે કે અમે આ જે ભક્તજનોને, જીવાત્માને જે મનુષ્ય દેહ આપ્યો છે, અથવા તો જીવાત્માએ પોતાના કર્મ અનુસાર આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે, તો એ જગતના જ વિષયોને ભોગવવા માટે નથી થઈ, પણ પોતાના આત્માનું કલ્યાણ થાય, પોતાના જીવનું શ્રેય થાય, આવો શુભ હેતુ અને લક્ષ્ય જે ધ્યાનમાં રાખીને જીવાત્મા જીવન જીવે છે, એનું મનુષ્ય દેહ સફળ થાય છે, એનું મનુષ્ય જીવન સફળ થાય છે. આજે આપણો આ મનુષ્ય જન્મ સફળ કરવાનો વારો, અને તેમાંય વિશેષ તો ખરેખર આજે ખરેખર આ જગતની અંદર એમ કહેવાય કે જેમ ઉનાળો હોય ને, ત્યારે પૃથ્વીની અંદર આપણને જોઈએ તો સપાટ જમીન દેખાતી હોય, સૂકું બંજર આપણને નજારો દેખાતો હોય, પણ વરસાદના જ્યારે થોડા છાંટણા પડે ને, એટલે એમાંથી ઘાસ, છોડ, ફૂલ વગેરે એમાંથી ઉગી નીકળે છે. જેમ ધરતીની અંદર આ બધા બીજ રહેલા છે, પણ વરસાદના યોગ વગર એ ઉગતા નથી, વરસાદનો યોગ થાય એટલે ઉગે છે. એમ મહારાજે લખ્યું, આપણા શાસ્ત્રોમાં એમ લખાણું કે ઇન્દ્રિયોને વિશે વિકાર આ રીતે રહેલો છે. કળિયુગની અંદર ખાસ કરીને જ્યારે કળિયુગી વરસાદ, એટલે કળિયુગના પ્રભાવમાં એ જે આ જ્યારે વિકારો આવે છે, જ્યારે ઇન્દ્રિયો આવે છે, તો એની અંદર રહેલો વિકાર એને બળબળ મળે છે. અને એવા વિકારે યુક્ત જ્યારે જીવાત્મા થાય છે, ત્યારે આપણે જોઈએ છીએ કે ભગવાનને ભૂલી અને જગતના ચાળા ચૂથવાની અંદર પોતાનો સમય બગાડે છે. જ્યારે આ જ વસ્તુને આપણે ખરેખર સદભાગી છીએ કે આપણે આ કળિયુગના પ્રભાવથી, આ વિકારોના પ્રભાવથી, આ વિષયોના પ્રભાવથી આપણી આત્માને સુરક્ષિત કરવા માટે, આપણા જન્મને સુરક્ષિત કરવા માટે આજે આપણે ભગવાનના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ છીએ. આ જ આપણા મનુષ્ય જીવનની સફળતા છે, અને એ જ બળ આપવા માટે ખરેખર આજે ભાવનગરની અંદર જે મેં પહેલાં વાત કરી કે વર્ષો વર્ષ આપણે પારાયણ કરીએ છીએ, સંખ્યા વધી એના કરતાં અમને વિશેષ આનંદ એ છે કે સમજણ વધી છે આપણી, ભગવાનનો સિદ્ધાંત અને ભગવાનનો સ્થાપેલો જે મહિમા એ આપણે વધારે સમજ્યા છીએ, અને મોક્ષ માર્ગની અંદર એ આપણને સહાયરૂપ બનનાર છે. વાલા ભક્તજનો, ભક્તિના અનેક પ્રકાર શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. નવધા પ્રકારની ભક્તિ ભગવાનને રાજી કરવા માટે થાય છે. આ કથા એક એવું માધ્યમ છે કે જેમાં ભગવાનના ચરિત્રો સાંભળવાથી, એટલે શ્રવણ ભક્તિ થાય. ભગવાનની જ્યારે કથાની અંદર કોઈ ધૂન કીર્તન ગવાતા હોય, ત્યારે તમે ધૂન કીર્તન ગાઓ, ત્યારે કીર્તન ભક્તિ થાય. અને ભગવાનનું જ્યારે લીલા ચરિત્રોનું વર્ણન થતું હોય, ત્યારે તમે હૃદયની અંદર સ્મરણ કરો, ભગવાનની મૂર્તિ સંભાળો, એટલે સ્મરણ ભક્તિ થાય. આવું ભગવાનનું સાક્ષાત્કાર કરવાનું જો એક માધ્યમ હોય, તો એ આ કથાનું માધ્યમ છે. અને ભક્તિનો મહિમા કળિયુગની અંદર એમ કહેવાય કે સતયુગની અંદર વ્રતનો મહિમા હતો, દ્વાપરની અંદર તપનો મહિમા હતો, ત્રેતાની અંદર યજ્ઞ આદિકનો મહિમા હતો, પણ કળિયુગની અંદર જો મહિમા શાસ્ત્રોમાં બતાવ્યો હોય, તો મહાત્મ ધર્મ સહિત ભગવાનની એકાંતિક ભક્તિનો મહિમા બતાવ્યો છે. અને એ ધર્મ ભક્તિ અને ધર્મ મહિમા, ભગવાનનો મહિમા સમજાય ધર્મ પાળતા હોઈએ. સધર્મ ભક્તિ રવનમ વિધાતા, શિક્ષાપત્રીમાં મહારાજે પણ લખ્યું, કૃષ્ણની જે ભક્તિ કરવી એ ભક્તિ ધર્મ રહિત ન કરવી, એટલે સધર્મ, ભગવાનની ભક્તિ ધર્મ સહિત, ધર્મયુક્ત, એવી જે ભગવાનની મહિમા સહિતની ભક્તિ, એ ભક્તિ જીવનની અંદર કલ્યાણ આપનારી છે અને એ ભક્તિનો પાયો મજબૂત કરવા આ કથા પ્રસંગ એ માધ્યમ બને છે. ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળી, ભગવાનના દિવ્ય ગુણાનુવાદો સાંભળી, ભગવાનના સ્થાપેલા સિદ્ધાંતો સાંભળી આપણે આપણા જીવનની અંદર કંઈક એવું પરિવર્તન લાવીએ. કોઈના જીવનમાં કોઈ વ્યસન હોય, કોઈ કુટેવો હોય, કોઈ કુસંગ હોય તો એનો ત્યાગ કરી અને ભગવાનને આ મનુષ્ય દેહ વારે વારે નથી મળતો. તુલસીદાસજીએ પણ રામાયણની અંદર આ વાત બહુ સુંદર રખી છે કે આ મનુષ્ય દેહ, આપણા શાસ્ત્રોમાં પણ નંદસંતોએ ગાયું છે કે બહુ આ માનવ દેહ બહુ મોંઘો છે, એને કોટી જતન કર્યા પછી આપણને અવસર મળ્યો છે. આ એક જન્મનું પુણ્ય નથી કે આપણે અહીંયા સભામાં બેઠા છીએ, તિલક ચાંદલો કર્યો છે, કંઠી બાંધી છે, પણ અનંત જન્મોનો આ સત્કર્મ છે. જ્યારે અનંત જન્મોની મહેનત સાકાર થઈ છે ત્યારે ભગવાને આપણને આ યોગ કરાવ્યો છે અને જો આ યોગની અંદર આપણે જેમ વીજળીના ઝપકાળે મોતી પડવાનું કામ છે એટલે સજાગ જેટલા રહીશું, જેટલા ચેતતા રહીશું, એટલું જ આ કળિયુગની અંદર આપણે આપણા જીવાત્માનું કલ્યાણ કરી શકીશું. એટલે આવું જ્યારે ભાવનગરના સત્સંગીઓએ, જો કે પૂર્વ વક્તાઓએ પણ ખૂબ બિરદાવ્યા છે એટલે હું પુનરાવર્તિ નથી કરતો, હું જાણું છું. અને ભાવનગરનો સત્સંગ સમાજ આમાં કેવું છે, ઘણી વખત હઠાગ્રહ કરો ને, એ બાળકોનો હક છે. જો કે આપણા સમાજની અંદર ત્રણ હઠ, રાજહઠ, બાળહઠ, જોગીહઠ અને સ્ત્રીહઠ, આ ચાર હઠને બતાવી છે. એમ તમે બાળહઠ કરો ને ત્યારે અમે રાજહઠ કરીએ. તમે કોક બોલાવા છે એટલે અમે કે ના નથી આવવું, પણ તમે જ્યારે છોડી દો ને ત્યારે અમને એમ થાય કે જો આ સમર્પણ કર્યું છે તો એને રાજી કર્યા વગર ક્યાં જવાશે. એમ ભક્તોએ જ્યારે આ પ્રસંગનું આયોજનનું નિર્માણ કર્યું હતું ત્યારે અમે સંકલ્પ, જો કે હું દિવાળીથી સંતોને કહેતો કે સંતો નહીં અનુકૂળ આવે આ વખતે આપણે કથાનું નાના પાયે તમે સત્સંગની ભગવાનની કથા વાર્તા કરીને પૂર્ણ કરજો, સંતોને ઘણી વખત કીધું. સંતોએ રાજી થઈને, જેમ બાપુજી રાજી, હરિભક્તોને અમરશીબેન બધાના ફોન આવતા, ભીમાણી સાહેબને બધા અમને કહેતા વારંવાર કે આ પ્રસંગમાં બાપુજી કેમ થશે, અને ખાસ તો આ સભામાં અતિશયોક્તિ ન થાય એ પ્રમાણે કહું છું કે પુરુષોએ જેટલો આગ્રહ કર્યો એનાથી ઘરનાઓએ ભાઉજી મહારાજ ઉપર ઘણા ફોન કર્યા એટલે અહીંયાથી પ્રેશર આવ્યું. એટલે આ એમના ભાગીનું છે હો, આજે પ્રસંગ થયો છે એ સત્સંગ સમાજ એમને જે પ્રેમથી આ પ્રસંગનું આયોજન કર્યું, યજમાન પરિવારે પોતાની સદલક્ષ્મીનો જે વ્યય કર્યો છે, આવા સદગુણ અને સંસ્કાર આપણા જીવનની અંદર છે તો આવું કાર્ય આપણને જોવા મળે છે અને આ કાર્ય કરીએ છીએ તો એનો આપણને આનંદ માણવા મળે છે અને અત્યારે આપણે આનંદ માણીએ છીએ તો અક્ષરધામમાં પરમાનંદને પામશું, નહીંતર તો આ એકે સમૃદ્ધિ થવાની નથી. એટલે ભગવાનને હંમેશા એ જ પ્રાર્થના કરવી આપણે કે જીવનની અંદર ગમે તે પરિસ્થિતિની અંદર રહીએ, ગમે તેવા અમને આ સમયના દેશકાળના પ્રસંગો થાય, પણ અમારા જીવનની અંદર મારા જે વચનામૃતમાં ગઢડા અંત્યના પહેલા વચનામૃતમાં મહારાજે વાત લખી, એવી કેવી સમજણ રાખવી કે જેને મોક્ષ માર્ગની અંદર કદાચ દેશ ભૂંડો દેશ કાળ અને સંઘ ક્રિયાનો જો સંઘ થાય તો પણ ભક્તિ માર્ગની અંદર વિક્ષેપ ન પડે એવી કેવી સમજણ રાખવી. તો મહારાજે બે વાત એમાં વચનામૃતની અંદર આપણને સમજાવી છે કે એક જીવાત્માએ પોતાને આત્મનિષ્ઠાને દ્રઢ કરીને રાખવી અને બીજો વૈરાગ્યને દ્રઢ કરીને રાખવો. બંને વાતને મહારાજ કીધું દ્રઢ કરીને. વૈરાગ્ય એટલે કે જગતના પદાર્થમાંથી, મેં પહેલાં વાત કરી ને ગીતામાં મહારાજે કીધું કે જે વિષયો ઇન્દ્રિયોથી ભોગાય છે એ બધા નાશવંત છે અને દુઃખદાયી છે, પણ જે વિષય આત્માથી ભોગવાય છે એટલે કે પરમાત્મા જે અવિનાશી છે એનો આનંદ આપણે આત્મામાં હૃદયમાં આપણે એને મહેસૂસ કરીએ છીએ, જીવાત્મા એને ભોગવે છે માટે એનો નાશ નથી ને એ અવિનાશી છે. એટલે એવું મહારાજે કીધું કે જેને જગતના પદાર્થોમાંથી વૃત્તિ પાછી ટાળીને અને ભગવાનના સ્વરૂપમાં જેને સ્થિર કરી હોય, જગત મિથ્યા લાગે. જગત મિથ્યા એટલે આનો મતલબ એવો ન સમજશો કે બધાએ જંગલમાં જતું રહેવાનું છે, જંગલમાં જવાનો મતલબ નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જેવું હેત ભગવાનના સ્વરૂપમાં બંધાણું છે એવું જગતના પદાર્થમાં ન બંધાય, કારણ કે નહીંતર તો જંગલમાં ગયા હોય ને વિષયો યાદ આવે ને તો એ જંગલમાં ગયું ન ગયું બરાબર છે, અને જો જંગલમાં ન રહેતા હોય, શહેરમાં પરિવાર સાથે સમાજમાં રહેતા હોય, પણ જો મનથી આપણને વિદેહ જેમ જનક રાજાની જેમ આપણે વર્તતા હોઈએ તો આપણને વૈરાગ છે. મહારાજ કીધું આવો વૈરાગ્ય દ્રઢ કરીને રાખો, અને મહારાજે સાથે સાથે કીધું આત્મનિષ્ઠાને દ્રઢ કરીને રાખવી. શરીરનું સુખ એ ક્ષણિક છે, શરીરના માધ્યમથી શરીરના સગા, શરીરને માન પાન મોટપ મેળી ઘર આ બધું શરીર સાથે જોડાયેલું છે, એટલે એને નાશવંત સમજી એનો મોહ ત્યાગ કરી અને પરમેશ્વરને આત્માનું કલ્યાણ જેમાં છે એવા ભજવા, પરમેશ્વરને ભજવા, આ મોક્ષનું આમ આવી જો સમજણ રાખીએ તો મોક્ષ માર્ગમાં ક્યારેય બાધા ના આવે. અને મેં પહેલાં વાત કરી, કળિયુગની અંદર તો સત્ય અને ધર્મનો ખૂબ જ મહિમા બતાવ્યો છે. એક નાનું પુરાણિક દ્રષ્ટાંત એક આપી દઉં અને પછી સમય વધારે નથી લેતો, ઘણું મોડું થયું છે. 3 વાગ્યાથી તમે બધા નાચો કૂદો છો, અમને બેઠા બેઠા થોડોક થાક તળ્યો, તમને કેટલો લાગ્યો હશે એટલું વિચારીએ. પણ છતાં એક નાનું એક દ્રષ્ટાંત આપું. એક પુરાણની બહુ પ્રખ્યાત વાત છે. એક રાજા, એને ખૂબ સારું સમૃદ્ધિ અને ખૂબ સારું વૈભવ. એક વખત મૃગિયા કરવા, એટલે કે શિકાર કરવા જંગલમાં જાય અને એક હરણી અને એનું બચ્ચું એ ત્યાં પોતાના, હરણી પોતાના બચ્ચાને સ્તનપાન કરાવે ને ત્યારે રાજાએ પેલા હરણીના એના ઉપર, એના બચ્ચા ઉપર તીર ચલાવ્યું. એટલે પુરાણમાં એમ લખ્યું છે કે એને બીજે જન્મે વાઘનો અવતાર, હિંસક પ્રાણીનો અને અવતાર આવ્યો રાજાને. કહેવાની પાછળનો ભાવાર્થ કે જીવનની અંદર જ્યારે આપણે ધર્મનો ત્યાગ કરીએ છીએ ને, ગમે તેટલી સમૃદ્ધિ અને સિદ્ધિને પામ્યા હોય પણ ત્યાંથી પરાભવ થાય છે. જ્યારે ભગવાન ભૂલી, ધર્મનો માર્ગ ભૂલી અને આપણે અવળે માર્ગે ચાલતા હોઈએ છીએ, ધર્મને લોપીને ચાલતા હોઈએ છીએ, ત્યારે ગમે તેટલી સિદ્ધિને પામ્યા હોય તો ત્યાંથી પરાભવ થાય છે. એને વાઘનો એને જન્મ આવ્યો. અને એમ કહેવાય છે કે જ્યારે બીજા જન્મની અંદર એક ગાય, એનું નામ નંદા બતાવ્યું છે એ શાસ્ત્રની અંદર, પુરાણની અંદર, એ એના વાછડાને જ્યારે જંગલમાં એ બંને જણ ફરતા ત્યારે વાઘે એને કોળિયો કરવાનું કીધું, ત્યારે નંદા એને ઉપદેશ કર્યો અને એ ઉપદેશથી એ વાઘે એને ત્યજી દીધી, એને એનો શિકાર ન કર્યો. એટલે પાછું એને પુનઃ રાજાનું એને સ્થાન મળ્યું અને એને બદ્રિકાશ્રમની અંદર, એને બ્રહ્મલોકની અંદર એને સ્થાન પ્રાપ્ત થયું. કહેવાનો પાછળનો કે ધર્મને અનુસરવાનો, સત્યને. અને એ નદી આજે પુષ્કર પાસે કોઈ દર્શન કરવા ગયા હો, ત્યાં નંદા નામની નદી આજે પણ એ કળિયુગમાં ચરિતાર્થ કરે છે કે ધર્મની અંદર કેટલી શક્તિ છે અને એનો પ્રવાહ આજે અવિરતપણે વહેતો રહે છે. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એટલો જ છે કે આપણા જીવનની અંદર આપણે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને ખૂબ આપણે પોષણ મળે અને ભગવાનનો મહિમા જેવો હૃદયની અંદર આપણે હોવો જોઈએ એવો દ્રઢ કરીને રાખીએ કે સમયના વાવાઝોડા કે કદાચ પ્રસંગના કળિયુગના વાવાઝોડા આપણી મનની વૃત્તિને, આપણી મનની દ્રઢતાને અસ્થિર ન કરે, આપણને ભગવાનના માર્ગેથી ચલિત ન કરે. આવી જ્યારે દ્રઢતા કરી ધર્મ અને ભક્તિના માર્ગ ઉપર ચાલશું તો અક્ષરધામના અધિપતિ જરાય છેટા નથી. અંતઃકરણની અંદર તમે દૃષ્ટિ કરીને જોજો તો મહારાજ તમારા દરેકના હૃદયની અંદર બેઠા છે એવો તમને ભાસને દર્શન થશે. આવું આપણને બિરુદ ભગવાન સ્વામિનારાયણે આપેલું છે ત્યારે ખરેખર ભાવનગર સત્સંગ સમાજ આજે બળભાગી છે કે ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રો ગાવા સાંભળવાનો આજે આપણને અવસર મળ્યો છે. અને વિશેષ તો આજે જે ભક્તજનોએ આ તમારો પ્રેમ, જે સત્કાર અમને તમારા પ્રેમના સ્વરૂપની અંદર અમને અર્પ્યો છે, એના વાસ્તવમાં હકદાર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને આચાર્ય મહારાજ શ્રી છે, તો એમના વતી આજે હું તમારો પ્રેમ એ સહર્ષ સ્વીકાર કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આવો ને આવો ધર્મ પ્રત્યે, ભક્તિ પ્રત્યે અને સારાય સત્સંગની અંદર એકતા, સંપ અને એની વૃદ્ધિ થાય, સત્સંગની વૃદ્ધિ થાય, ધર્મના સિદ્ધાંતોને પોષણ મળે અને ખૂબ સારો સત્સંગ વિકાસ થાય. જેમ મહારાજે વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો સત્સંગ વખાણ્યો, મહારાજ કે લોહીમાં જેવા અમે જોયા હતા એવો ચડતો ને ચડતો રંગ આજે પણ જોઈએ છીએ, એમ ભાવનગરનો સત્સંગનો રંગ હંમેશા ચડતો ને ચડતો રહે અને આ ભરતી આવી છે એમાં ક્યારે ઓટ ન આવે એવી ગોપીનાથજી મહારાજ પાસે પ્રાર્થના કરી અને સર્વ ઉપર ભગવાનની કૃપા કાયમ રહે એવી પ્રાર્થના સાથે સર્વનું મંગળ થાય એવી શુભકામના કરી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તથા સૌગાદીવાળા પૂજ્ય માતુશ્રી સારાય ધર્મકુળ પરિવાર વતી ભાવનગરના સત્સંગ સમાજને, આજુબાજુથી આવેલા તમામ ગરડા પ્રદેશના સત્સંગીઓને અમારા ખૂબ ખૂબ હેતપૂર્વક આશીર્વાદ આપી સર્વનું મંગળ થાય પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહેજાન સ્વામી મહારાજ.